એ માનવ જીવનના બે આધાર છે. એમાં સત્સંગ પણ માણસને શક્તિને બળ આપે છે. સદગુણને ધારણ કરવા માટે ત્યાગ અને સત્સંગની આવશ્યકતા છે. વિવેક અને ભક્તિ પણ માણસના જીવનમાં નમ્રતાનો સદગુણ આપે છે. વિવેક સિવાય માણસનો અહંકાર ટળતો નથી. ભક્તિ વગર ઈશ્વરમાં પ્રીતિ થતી નથી. અને ઈશ્વરમાં ભક્તિ અને પ્રીતિ થયા પછી જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા તત્વજ્ઞાન, ઈશ્વર શું છે, જગત શું છે, આત્મા શું છે, એનો વિવેક થાય. ને જગતની અંદરનું જે આ જીવન છે, આ શરીર છે, એ નામ રૂપાત્મક છે. એક દિવસ આ શરીર કોઈક ને કોઈક પરિસ્થિતિને અનુકૂળ પ્રતિકૂળ થઈને એ જવાનું છે. આમ પોતાની અંદર સદગુણને ધારણ કરે, જો એકાગ્રતા લાવવી હોય, શાંતિ જોઈતી હોય, આપણું ચિત્ત એને સાધવા માટે આપણી ચિત્તવૃત્તિને ધીમે ધીમે મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, જે અપેક્ષા અને ઉપેક્ષા બંને છે, માનવ જીવનમાં આ બે પાસા તો હોય છે. જરૂરિયાતની અપેક્ષા અને ન જરૂરિયાતોને ન ગમતું હોય એની ઉપેક્ષા રહેતી હોય છે. અને અપેક્ષા અને ઉપેક્ષાના દ્વંદમાં જ માણસ ક્યારે સ્થિર નથી થઈ શકતો, દ્રઢ નથી બની શકતો. મન એનું હંમેશા વિચારોમાં અસ્થિર જ રહ્યા કરે. આ નથી ગમતું, પાસે હોય, નથી જોઈતું, નથી જોઈતું. એટલે જે છે પાસે એના માટે ક્લેશ છે અને દુઃખ છે, અશાંતિ. જે પાસે નથી એની અપેક્ષા છે, જોઈએ છે, મળતું નથી, જરૂરનું છે. આ જે અપેક્ષા છે એ પણ માણસને દુઃખી અને અશાંત કરે છે. તો અપેક્ષા અને ઉપેક્ષાના દ્વંદમાં માણસ સ્વયં પોતાના જીવનને ઉલઝાવી નાખતો હોય, ગૂંચવી નાખતો હોય. એટલે ભગવાને કહ્યું, હે ઉદ્ધવ, ઉપેક્ષા દ્વારા પોતાના દોષ અને દુર્ગુણ એને જોવા આવશ્યક છે, અન્ય નહીં. કે મારા જીવનની અંદર જે દોષ છે, જે દુર્ગુણ છે, એની ઉપર એને વિજય મેળવવાનો છે. શેનાથી? ઉપેક્ષાથી. ક્યાં ખોટું છે? પોતાની ઉપર કરુણા કરે માણસ, પોતાની જાત ઉપર એને દયા આવવી જોઈએ. હું મારા શરીર ઉપર કેવા કેટલા બધા અપરાધો, જુલ્મ ગુજારી રહ્યો છું, ન કરવાનું કરાવી રહ્યો છું. આમ એ ઉપેક્ષા જેટલી આપણે કરીશું દુર્ગુણોની, તો એની ઉપર વિજય પ્રાપ્ત થશે. પરંતુ જેને એકાગ્ર થવું છે, ધ્યાનમાં બેસવું છે, કે સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી છે, તો એણે પોતાના જીવનમાંથી મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા એ શું સાથે રાખી શકાશે ખરું? જેને એકાગ્ર થવું છે, અંતર્મુખ થવું છે, એને એ પણ કાઢી નાખવું પડશે. સમાધિમાં જો મૈત્રીની, કરુણાની, ઉપેક્ષાની બધી સગવડો આપણે શોધીશું, સાથે રાખીશું, તો એકાગ્રતા નહીં આવે. સારું હોવા છતાં પણ એનો ત્યાગ કરવો પડે, એનો ત્યાગ, એને છોડવી જ પડે, ન ચાલે. અને જો એ સદગુણ હોવા છતાં, માનવતા હોવા છતાં, જ્યારે સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું છે, ત્યારે જગત વ્યવહારના વ્યવધાનોનો પણ પરિત્યાગ કરવો જ પડે. અને એથી આગળ આત્માને પરમાત્માની અંદર વિલીન થવું છે તો આ શરીરનો પણ ત્યાગ કરવો પડશે, એટલા વ્યવહારનો નહીં. અને શરીર ત્યાગ કરો એટલે આખી દુનિયાનો બધો ત્યાગ થઈ ગયો. જેને સ્વસ્વરૂપમાં મળવું છે, સ્વસ્વરૂપનું જેને અનુસંધાન કરવું છે, એને આ દરેક બાબતનો પરિત્યાગ કરીને, ત્યાગની પરિપૂર્ણતા મેળવીને જ એ આગળ વધી શકશે. રસ્તામાં અવરોધો છે, પાડ છે, ખાડા છે, પાણી પણ છે, કાંટા પણ છે, તડકો છે, તો આ બધા જ અવરોધોને ખૂબ જ વ્યવહારુ દ્રષ્ટિ રીતે હટાવીને એને પાર કરવા પડશે. પણ પાર કરીશું જ નહીં તો માત્ર એના ડરથી જ બેસી રહ્યા કે આ તો બધું પડેલું છે, મારાથી કેવી રીતે જવાશે. એના માટે પુરુષાર્થ કરવો પડે, જેથી એ પોતે પોતાના ગંતવ્ય અને પોતાની સ્થિતિને એ પ્રાપ્ત કરી શકે. અંતર્મુખતા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે સ્વયં દરેક પરિસ્થિતિને સમજીને એનો સ્વીકાર કરે. આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ, એમને નથી કરી નાખતા, ચાહે વ્યવસાય કરીએ કે ચાહે નોકરી કરતા હોઈએ, ધંધો કરતા હોઈએ, ખેતી કરતા હોઈએ, પણ એની પાછળ એનું લક્ષ્ય હોય છે. વિચાર્યા વગર કોઈ માણસ કશું જ નથી કરી શકતો, કરે છે, એનું લક્ષ્ય છે કે મારે આ પ્રકારે એની અંદર સફળ થવું છે. તો એ લક્ષ્યની આગળ વધવા માટે પછી બીજું બધું જે હોય એનો ત્યાગ કરવો પડે, તો જે આગળ વધી શકે ધંધામાં. કોઈ વ્યવસાય લઈને બેઠો, દુકાન કરી, તો પછી એને રમત છોડી દેવી પડે, ક્રિકેટ પણ છોડી દેવું પડે, સ્કૂટરને બાજુએ મૂકી દેવું પડે, બહાર ન ફરી શકે. પછી એ ધંધે એને કેન્દ્રિત થવું પડે, તો એમાંથી એને એનું પરિણામ મળશે. પણ જો એકાગ્રતા નહીં હોય તો, એટલે કોઈ પણ બાબતમાં એકાગ્ર થયા સિવાય માણસ સફળ થતો નથી. કોઈ પણ વ્યવહાર લો, કાર્ય લો, એની અંદર તો અહીંયા આગળ ભગવાન કહે છે કે મુદિતા, કરુણા, મૈત્રી આ બધું જ છે, માનવતા માટે સારું છે, પણ અંતર્મુખતા માટે, આત્માનુભૂતિ માટે એનો પણ પરિત્યાગ કરવો પડશે, કારણ એ અવરોધ છે. જંજીર સોને કી હો, લેકિન બંધે હુએ તો હૈ, લોહે કી હોગી તો દુઃખ હોગા, ઓર સોને કી પહેનાઈ જાયેગી જંજીર, તો ઓહ મેને સોને કી જંજીર પહેની, તબ દુઃખ નહીં હો. વહાં આસક્તિ હૈ સુવર્ણ કી, વહાં લોહા હોને કે જ્ઞાન કે કારણ વહાં દુઃખ હૈ. લેકિન જબ પૂર્ણ મુક્તિ કી આવશ્યકતા હૈ, તો સુવર્ણ ક્યા, લોહા કા ક્યા, દોનો બંધન હૈ. જૈસે સંત સબ કુછ ત્યાગ કરકે નિકલતા હૈ સંન્યાસી બન કરકે, कोई की किसी भी बंधन का स्वीकार नहीं करता है। स्वर्ण में बंधन तो सबने स्वीकार कर लिया है जब से गृहस्थ बने तब से। अपराध के लोहे की जंजीर तो होती है लेकिन आसक्ति व्यामोह भोग की उसका बंधन भी पड़ा हुआ है। लेकिन संन्यस्त जीवन में दोनों बंधन को त्याग करके निकल जाता है। वो है पोता अपने स्वस्वरूप की अवस्था। स्वस्वरूप में पहुंचने के लिए सबसे पहले अपने सभी बंधनों का परित्याग, अच्छा हो या बुरा। आ प्रकार दुर्गुणों परित्याग करीने, दुर्गुणों परित्याग करवा माटे पण यदुवंश रूपी जे सद्गुण छे एनी आवश्यकता पड़ी। भगवाने ज्यां जन्म लीधो कृष्ण जीवन कृष्ण लीला करी पर पोतानुं कूळ हतुं, यदुवंश पोतानो वंश हतो, छतां एमां आसक्ति राख्या वगर भगवान स्वधाम जता पेला एने पण पूरो करावी दीधो, आसक्ति नथी राखी। तो आवश्यकता उभी थाय त्यारे सफलतापूर्वक आगळ वधवा माटे कोई पण सारा खोटा बंधनों संपूर्ण परित्याग करीने निकलवू पड़े। विदेश जाने की इच्छा हो गई, अमेरिका जाना है, घर परिवार गांव राष्ट्र देश का त्याग करना ही पड़ेगा। वहां जाके याद आएगी, रोएंगे, लेकिन एक बार तो उसका परित्याग करना पड़ेगा। क्यों? वहां जाकर के हमें कुछ संपन्न होना है, हमारा लक्ष्य। तो ज्यां सुधी पोताना कार्यनी अंदर आवनारा अवरोधोने अपने त्याग करीने आगर नहीं निकलिए तो अपने लक्ष्य ने पहुंची नहीं वाले। पोतानु घर छे, पोतानो परिवार छे, केम करीने परिवार ने पुत्र पत्नी संतानों ने मुकिन कीर्ति जवाशे। जी घर में સાંજ પડે ને પાછું જ આવવું પડે એ ઘર કેટલાય વર્ષો માટે છોડીને જવાનું થાય, લક્ષ્ય સિદ્ધ કરવું છે, બસ કહેવાની પાછળનો આશય એક જ કે ભગવાને પણ યદુવંશને પોતાના જન્મને માટે અવતારને માટે એને યોગ્ય ગણ્યો, એને સ્વીકાર પણ કર્યો, પણ સ્વધામ ગમન કરતા પહેલા યદુવંશને પણ આગળ મોકલી દીધો, એનો સંહાર કરાવી દીધો કે નથી રાખતું। સત્કાર્યના લક્ષ્યને સિદ્ધ કરવા માટે દરેકે દરેક બંધનનો આસક્તિનો પરિત્યાગ કરવો જ પડે। વ્યસન હોય તો વ્યસનનો પણ ત્યાગ કરવો પડે। આગળ વધવું છે જીવનમાં, નિરોગી થવું છે, વ્યસન ગમે એટલું આપણને એમ લિજ્જત આપતું હોય પણ જ્યારે ઈશ્વર સુધીને આત્મા પોતાના સ્વસ્વરૂપના અનુસંધાન સુધી પહોંચ્યું હોય ત્યારે એ વ્યસન તલપ લગાડશે ને ત્યારે શરીર ભાવ પાછો આવશે। એટલે વ્યસનનો પણ ત્યાગ કરવો પડે। ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો વ્યવધાન અવરોધ જોઈએ જ નહીં, માત્ર પોતાનો સ્વસ્વરૂપ। ભગવાને સ્વધામ જતા પહેલા દ્વારકાને પણ ડૂબાડી દીધી, સાંબને સાંબેલું જન્માવીને યદુવંશોને અંદર અંદર ઝઘડાવીને એનો સંહાર કરીને પતાવી દીધો। નહીતર કોણ સત્તાધારી એવું ન ઈચ્છે કે મારા પછી વારસદાર મારો ઘરનો જ, મારો પુત્ર ને મારી મારો પરિવાર ન થાય। ભગવાનનું એક એવું પાત્ર છે, એવી લીલા છે એમની કે વિશ્વની સત્તા જેની પાસે જેના ચરણમાં ઝૂકતી હતી ભગવાન કૃષ્ણના, એમણે પોતાના પુત્ર સંતાનો અનિરુદ્ધ શાંબ કે કોઈને પણ સત્તા ન આપી. ત્યાગા શાંતિ નિરંતરમ. મારો વંશ ચાલે, વંશને ચાલવા નથી દો કે ગાદી, આ ભારતની ગાદી ઉપર મારા છોકરાને, એના છોકરાને, એના છોકરાને બેઠા કરે. કૃષ્ણએ પણ ધાર્યું હતું યદુવંશ આજ સુધી સત્તા ચલાવત ભારત દેશની, કે ભાઈ આ કૃષ્ણનો વંશ છે. ભગવાને સ્વયં પરિત્યાગ કરી દીધો કે હું જઉં તે પહેલાં બધાને આગળ મોકલી દઉં. સુવર્ણ જેવી દ્વારકા સંપત્તિ પોતાની, સૌથી પહેલા વંશનો સંહાર કરાવી દીધો ક્લેશથી, પછી દ્વારકાને પણ ડૂબાડી દીધી કે ક્યાંય આસક્તિ ના રહે. હું મારા સ્વધામ જઈ રહ્યો છું, મારા પરમ તત્વની અંદર પાછો ભળી રહ્યો છું, ત્યારે અહીંયા ક્યાં આસક્તિ રાખીશ. મૃત્યુના સમયે પેલા વૃદ્ધને બોલવું હોય પણ બોલી ના શકાતું હોય ને, એને દવા આપે ને કે કંઈક બોલો, શું બોલે છે કંઈક હશે, તો પેલી કે પેલું વાછરડું સાવરણી ચાવી જાય છે. મૃત્યુના સમયે એક સાવરણી જેવાની અંદર એનું મન રહેતું હોય. અવરોધ તો ભગવાને એ કામ પહેલું કરી દીધું કે ક્યાંય પણ સહેજે આસક્તિ ના રહે. મૃત્યુના સમયે છેલ્લી અવસ્થા હોય, ભાનમાં હોય, દીકરો હોય, દીકરા હોય, જમાઈઓ હોય, દીકરીઓ હોય, બધા જ આવીને ચારે બાજુ બેઠા હોય, બધાની સાથે વાત કરતા હોય, આંખમાં આંસુ જતા હોય કે જાય છે પાપા, હવે જઈ રહ્યા. એમાં જે આંકડા ભરાયેલા હોય બધા ચારે બાજુ, એ આસક્તિ એને કેવી રીતે મુક્ત થવા દેશે? મોટે ભાગે તો એવા પ્રકારની પરિસ્થિતિમાં એ પિતારૂપ આત્મા જે જાય ને, એ ફરી પાછો એને ત્યાં જ પુત્ર કે પૌત્રના રૂપે સંતાનથી પાછું આવતું હોય છે. કેમ કે મૃત્યુ સમયે બાળકોને, પત્નીને, પોતાની દીકરીઓને, દીકરાઓ, એની અંદર ભરાયેલું જે વૃત્તિ છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતિ અંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદભાવ ભાવિતા. અંતકાળે મનની અંદર જે અવસ્થા હશે એ અવસ્થા પ્રમાણે જ એને પુનર્જન્મની અંદર પાછા આવવું. મૃત્યુનો સમય પરિવાર બેઠો હશે ને, એમાં મન રહી ગયું તો એ પરિવારની અંદર અતો વડીલ પણ એને ઘેર છોકરો થઈને આવવું પડશે. બાપ મટીને આસક્તિને કારણે એના છોકરા થઈને આવવું પડશે. એટલે જ્યાં જેને મુક્તિ જોઈએ છે, જેને સ્વસ્વરૂપનો આનંદ જોઈએ છે, આ બધાનો પરિત્યાગ કરીને માત્ર એકલો જ આપણી એ સનાતન પર જે સમાજ રીતના છે ને, જુઓ રાજા જેવા રાજાઓને પણ પોતાના સંતાનને, પોતાના પુત્રને રાજગાદી સોંપી દઈ અને પોતે વનમાં ચાલ્યો જાય કે જેથી રાજમહેલ, સત્તા, ભોગો, એની અંદર સહેજ પણ આસક્તિ ના રહે. મૃત્યુના સમયે પરિત્યાગ કરીને અરણ્યવાસ. જુઓ કેટલી બધી કથાઓ છે આપણે, એની પાછળનો આશય, પરિત્યાગની પાછળનો આશય આ છે કે મુક્તિ, ઈશ્વર પ્રાપ્તિ, સ્વસ્વરૂપનો આનંદ. પરંતુ એ પરંપરાને આપણે સાચવી ન શક્યા, એને સ્વીકારી ન શક્યા, એને ત્યાગ્યું. એનું પરિણામ આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ શિથિલ બની, સંસ્કારથી શિથિલ બની, કર્તવ્યથી શિથિલ બની, અને પરિણામ માત્ર આપણા જીવનની અંદર અભ્યાસ, આસક્તિ, અજ્ઞાન, એ જ જોવા મળશે. અને પછી શંકરાચાર્ય મહારાજ તો કહે છે, પુનરપી જનનમ, પુનરપિ મરણમ, પુનરપિ જનની જઠરે શયનમ, યહ સંસારે ભવ દુઃસ્થ. એ પરિસ્થિતિનો એ ચક્ર તો ચાલ્યા જ કરવાનું. જાતસ્ય હિ દ્રોહ મૃત્વસ. એ અવસ્થામાંથી બહાર નીકળવા માટે ભગવાને પોતાના યદુવંશનો અંદર અંદરે કરીને સંહાર કરાવી દીધો. દ્વારકાની અંદર આસક્તિ ન રહેવા દીધી કે આટલી સુખ સંપત્તિને સગોડવાળી મારી નગરી, એનું શું થશે? માણસની પાસે બહુ સંપત્તિ હોય ને મૃત્યુ વખતે કોઈ ના હોય કે મારી સંપત્તિને કોને વારસદાર બનાવવું, શું થશે મારી આ સંપત્તિ મિલકતનું? મિલકતમાં પણ વાસના રહી જાય, ચિંતા રહી. તેવી કોઈ પણ પરિસ્થિતિ સામે ઉપસ્થિત રહેવાની નથી. આવી જ્ઞાન અવસ્થા ભગવાન કૃષ્ણની ઊંચામાં ઊંચી અવસ્થા હતી તત્વની, છતાંય આ બધી જ લીલા કરી. ત્યારે તો આપણને તત્વમાં તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ એમ ભગવાન ગીતામાં ક્યારે કહી શકે કે જ્યારે દરેક પ્રકારની ઉપરામ વૃત્તિ, ક્યાંય પણ સહેજે કોઈ પણ બાબતની આસક્તિ નહીં કે મારો વારસો આપું કે મારી મારી રાજગાદીની સત્તા કોઈને આપું, એવી કોઈ પણ બાબતની લાલચ, બસ મારા જીવનનું નાટક અહીંયા જ પૂરું થઈ જાય, એનો પડદો અહીંયા જ પડી જાય, આગળ બીજો કોઈ પણ નાટક નથી. એટલે આપણે જે કંઈ કરી જીવી રહ્યા છે પણ નાટક, એ સબ નાટક હૈ, સબ નાટક હી ચલ રહા હૈ. એ સત્સંગ ભી નાટક ચલ રહા હૈ, હમને હમ ભી એ નાટક હૈ, આપકા ભી એ નાટક હૈ, પૂરા પૂરી સૃષ્ટિ ભગવાન કા નાટક હૈ, ચલ રહા હૈ. પાત્ર બદલતે જાતે હૈ, રોજ રોજ બદલતે, ઓર નાટક પૂરા હોતા નહીં હૈ કભી જગત કા, પાત્ર બદલેંગે. ભગવાન સ્વયં સ્વધામ પધાર ગયે, લેકિન ઉદ્ધવ કો અપના તત્વ દિયા, અપના સ્વરૂપ દિયા, અપના જ્ઞાન દે દિયા, એટલે એ તેરે કો દે રહા. યહી તો સંસ્કૃતિ હૈ, પરંપરા ચલ રહી હૈ. આમ દુર્ગુણોનો પરિત્યાગ, સદગુણનો પરિત્યાગ કરવો પડે, દુર્ગુણનો તો કરીએ છીએ. યદુવંશ, સદગુણ યદુવંશની આવશ્યકતા હતી ભગવાનને, છતાંય એના માટેની આસક્તિ. પાંડવોની પણ જરૂર હતી ભગવાનને, કારણ કે ભૂમિનો ભાર ઉતારવો હતો, અહંકારી ક્ષત્રિયોનો સંહાર કરવો હતો. પરંતુ જ્યારે સ્વસ્વરૂપની અંદર લીન થવાનું હોય ત્યારે એ લીન થવા માટે યદુવંશની પણ આવશ્યકતા હોય કે પાંડવોની આવશ્યકતા એ હોય, એનો સ્વીકાર કર્યા પછીથી જ્યારે અંતર્મુક્ત થવું છે, જ્યારે પોતાને જીવનમુક્ત બનવું છે અથવા સ્વસ્વરૂપની અંદર ભળવું છે, તો તે વખતે પાંડવોને પણ દૂર કરી દેવા પડશે, યદુવંશનો પણ ત્યાગ કરવો પડશે. ત્યાં આગાડી છોડના એ પડેગા, જિસ પાંડવો કો પકડ કે સાથ મેં રખે ઉનકે પ્રતિ કિતની દયા કરુણા ભગવાન રખતે થે, ઉનકો ઉનકી રક્ષા કૈસી કરતે થે, લેકિન આખિર મેં સબકા પરિત્યાગ કિયા. તો છોડના હી પડેગા, છોડને કી આવશ્યકતા હૈ હી, ઉસકે બિના આગે નહીં બઢ સકતે. તો જૈસે ભગવાનને પાંડવો કા ભી પરિત્યાગ કિયા, દ્રૌપદી કી ઇતની રક્ષા કી થી, લેકિન આખર મેં ભગવાન સ્વયં અકેલે નિકલ પડે, કિસી કો પતા નહીં લગને દિયા હૈ, ક્યોંકિ સ્વસ્વરૂપ મેં સ્થિત હોને કે લિયે એ સબ વ્યવધાન રૂપ હૈ, અવરોધ હૈ. યદી હોય તો પણ એને તમે શું કરી શકવાના હતા? વિવશતા છે, કશું સાથે લઈ જઈ શકવાના નથી. એ વ્યવસ્થા બધું અહીંયાને અહીંયા છોડાવીને અહીંયા મુકાવીને જ આગળ જશે. તો ભગવાન ઉદ્ધવજીને એક જ આદેશ આપે છે, ઉદ્ધવ જો આપણને બળજબરીથી છોડાવે એના કરતા આપણે સ્વેચ્છાએ છોડી અને આગળ નીકળી જવું વધારે ઉચિત છે, મુક્તિ જોઈતી હોય. જબરજસ્તી છોડાવશે, આંખમાંથી આંસુ જશે, વેદના થશે કે આ બધું છોડીને મારે જવાનું, આ મારું હતું, મેં ઉપાર્જન કર્યું, મેં બંધાવ્યું, અને આખરે મારે એને છોડીને ચાલ્યા જવાનું, અંદરની વેદના. પણ એ વેદના આત્મ સ્વરૂપથી વંચિત કરી દે છે, આસક્તિ. સ્વસ્વરૂપથી વૃત્તિઓ જ્યારે પણ કોઈ પણ વસ્તુઓની અંદર આસક્તિથી વીંટળાય ને ત્યારે એની દુર્ગતિ થતી હોય છે, એને સાપ પણ થવું પડે, ભૂંડ પણ થવું પડે, ઉંદર કે બિલાડીને તરીકે કોઈ પણ લક્ષ્ય રાશિમાં એને ભટકવું પડે. પણ સમજણપૂર્વક જ્ઞાનથી વૈરાગથી પોતાના સ્વસ્વરૂપ તરફ આગળ વધવા માટે આ સમસ્તની ઉપેક્ષા, બધાની સાથે સંબંધ હોવા છતાં હું એનાથી પર છું, એ શરીર ભી મેં નહીં હું, એ ચોલા ભી એક દિન છૂટ જાયગા, મેં અકેલા જાને વાલા. ભગવાન કૃષ્ણ સ્વયં સ્વધામ કે તરફ પધારને સે પહેલે ઉન્હોને અપના કર્તવ્ય પૂરા હો ગયા હૈ એસા દેખ લિયા, લીલા કા સંવરણ કરને કી ઉનકી ઈચ્છા હો ગઈ, અબ મેં જાના, જાને સે પહેલે કહીં પર ભી કુછ ભી નહીં રહેના ચાહીએ, એસે જાના હૈ. તો ઇસ અવશ્ય એ સબ આવશ્યકતા હૈ, ઇસલિયે એ જો મુક્તિ કા પ્રસંગ હૈ, એ મુક્તિ કી કથા હૈ, એકાદશ સ્કંધ ઉસકા પ્રારંભ હો રહા હૈ. સબસે પહેલે ઇસમે યહ બાત બતાઈ ગઈ હૈ કે ભગવાન ને સ્વયં પોતાના જ કોલની અંદર ફૂટ પાડી, રજોગુણ અને ફૂટ ડાલકર રજોગુણ સે તમોગુણ કો ભગા દિયા, રજોગુણ ઉત્પન્ન કર્યો અને સત્વગુણથી રજોગુણને પણ દબાવી દીધો, એક તરફ કાઢી નાખ્યો. માત્ર ત્યાગ અને સાત્વિકતા પોતાના સ્વસ્વરૂપમાં એક પીપળાના વૃક્ષ નીચે જઈને બેસી ગયા, બિલકુલ એકાંતમાં સ્થિર, કે જ્યાં કોઈ ઓળખે જ નહીં. અબ રહે ગયા એકમાત્ર સત્વ, અને એ જ ભગવાનને એમાંથી જ, ભગવાન એમાંથી શાંતિ પ્રાપ્ત કરી, એમાંથી પણ વૃત્તિ પોતાની સ્થિર કરી દીધી. આ છે પોતાની સ્વસ્વરૂપની અંદરની વિલીનતા. દયા એ પણ અશાંત વૃત્તિ કરે છે, ઊભી કરે છે કોઈના પ્રત્યે દયા, અને અહિંસા એ શાંત વૃત્તિ ઉત્પન્ન કરે છે. કોઈને મારવું નહીં, કોઈની સાથે શત્રુતા નહીં, માત્ર પોતાના સ્વસ્વરૂપમાં. અહિંસા એટલે જ શાંત વૃત્તિ છે. અને જ્યાં દયા આવી એટલે કોઈ પણ જગ્યાએ તમારી આસક્તિ થઈ, વૃત્તિ અશાંત થઈ, પણ એનાથી સત્વગુણ છે, છતાંય દયાને તમારે બહાર કાઢીને આગળ વધવું પડશે. અહીંયા આગાડી દયા પણ સાત્વિક છે અને અહિંસા પણ સાત્વિક છે, પણ બંનેનો પરિત્યાગ કરવો પડશે. આ પ્રકારે વૃત્તિઓનો વિભાગ કરીને જે સંશય છે એ સંશયનો પણ પરિત્યાગ કરી દીધો, અને નિર્વિષય થઈને, નિર્વિકલ્પ બનીને ભગવાન સ્વયં એકલા જ રહી ગયા. અને એની કથા જો જાણવી હોય તો ભગવાન એકલા રહ્યા જંગલની અંદર, જરા નામનો પારધી બાણ વાગ્યું, શરીરનો ત્યાગ કર્યો, તે પહેલાં ભગવાને કહી દીધેલું આ શરીરને સમુદ્રના કિનારે સુધી લઈ જજે, ત્યાં અગ્નિ સંસ્કાર કરી દીધો. એકલો જરા પારધી હતો, હવે શરીરને ઉઠાવવા માટે બીજા માણસ જોઈએ, ક્યાંથી લાવવા? તો જરા પારધી એકલા હાથે જેવી રીતે એ શરીરના વિગ્રહને લઈ જવાય ને, એ રીતે એકલા હાથે લઈ જવું, કેવી રીતે લઈ ગયો હશે સંકલ્પ વિચાર કરો, એકલા હાથે શરીરને કેવી રીતે લઈ જશે? અને સમુદ્રને કિનારે અર્ધદગ્ધ અવસ્થામાં પાણીમાં ગયા. એવી કથા છે કે એ શરીર તણાતું તણાતું જગન્નાથને કિનારે જાય છે, સમુદ્રને કિનારે, અને ત્યાં ખબર પડે છે. એટલે ત્યાં એનો છેલ્લો સંસ્કાર કરી અને એની જે અસ્થિને ભસ્મ છે એને આજે જગન્નાથ ભગવાનના શ્રી વિગ્રહની અંદર એને સ્થાપિત કરેલી છે. અને તેની કથા છે જગન્નાથપુરીની. તો આમ ભગવાનના સ્વધામ ગમનની કથા અને તે પૂર્વે ભગવાને જે આપેલું જ્ઞાન છે એ એકાદશ સ્કંદ છે. અને ફરી આપણે જોઈશું. હરિ ઓમ. ઓમ.